રાજકોટ માં તારીખ 6/5/83 તેમજ 7/5/83 જયસિંહના આચાર્ય ભગવાનની સમયસાર ગાથા 210-214 ઉપર તત્વ ચર્ચા.
અને પુણ્યના ફળનો ભોગ તો અભિપ્રાયમાં રહી જાય. પુણ્યના ફળની ઈચ્છા છે ઊંડે ઊંડે એ રહી જાય છે.
કર્મ ફળ ચેતના
એનાથી દ્રવ્ય સ્વભાવ તદ્દન ભિન્ન છે એવું જોર ભેદ જ્ઞાનનું જોર અંતરમાં આવતું નથી. ભેદ જ્ઞાનના વિચાર કરે છે, ભાષા પણ બોલે, શાસ્ત્રમાં પણ આવે કે પુણ્યપાપથી આત્મા જુદો છે, પણ પુણ્યપાપથી આત્મા ભિન્ન છે એવું અંદરમાં એને વલણપૂર્વકનો નિર્ણય ને નિર્ણયપૂર્વકનો અનુભવ ત્યાં સુધી એની દ્રષ્ટિ પહોંચતી નથી. શ્રદ્ધાની કથા છે. શ્રદ્ધામાં અંતરથી પરિણામથી આત્મા ભિન્ન છે એ પ્રકારે જોર આવતું નથી. કદાચ જ્ઞાન પ્રધાનમાં આવે તો કથનથી ભિન્ન છે એમ એને આવે, પણ સર્વથા ભિન્ન છે એવું જોર નથી આવતું. હાય હાય સર્વથા ભિન્ન જો માનીશ તો જ્ઞાનનો દ્રોહ થઈ જશે એમ જાણીને શ્રદ્ધાના વિષયને જે સર્વથા શબ્દ લાગુ પડે છે જો સર્વથા પૂર્વકનું કથનચિત એ જ્ઞાનનો ધર્મ છે. પણ કેવળ માત્ર કથનચિતમાં કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એમાં જોર ના આવી શકે. કથનચિત ભિન્ન અભિન્ન સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એ વાત સાચી છે, પણ એ કથનચિતમાં ને કથનચિતમાં રહી ગયો. શ્યાત ભિન્ન ને શ્યાત અભિન્ન કેવળ શ્યાદવાદમાં ઇટકો. શ્યાદવાદ તો પ્રભુએ કહ્યું છે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન અમે માનીએ છીએ, પણ શ્યાત ભિન્ન માને છે. સર્વથા ભિન્ન પૂર્વક નો શ્યાત પ્રગટ થતો નથી. સર્વથાનું જોર આવે તો દ્રષ્ટિ અંદરમાં જાય ને અનુભવ થાય ત્યારે અનુભવ જ્ઞાનમાં કથનચિત ભિન્ન અભિન્ન એમ જ્ઞાન જાણે છે, પણ શ્રદ્ધાની પર્યાયમાં કથનચિત નથી. શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે. શ્રદ્ધાની પર્યાયનો ભેદ નિશ્ચય એક જ છે, એનો કોઈ ભેદ કથનચિત શ્રદ્ધામાં કથનચિત ન હોય, જ્ઞાનમાં કથનચિત હોય એ પણ શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય ત્યારે કથનચિત લાગુ પડે. પણ શ્રદ્ધાનું બળ ના આવે ત્યાં સુધી એને અનુભવ થાય નહીં, કથનચિત જ્ઞાન જે શ્યાદવાદ એ ઊભું થાય નહીં. શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે, એમાં કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એવો આત્માનો સ્વભાવ જ નથી, સર્વથા શુદ્ધ છે. હવે સર્વથા શુદ્ધ છું દ્રવ્ય દ્રષ્ટિએ એમ જયારે જોર આવે ત્યારે અનુભવ થાય, અને અનુભવ થતાં કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ પણ વર્તમાનમાં અશુદ્ધતા છે ત્યાં સુધી પર્યાયમાં અશુદ્ધતા છે. એટલે નય ચક્રમાં એક વાત ઊંચા પ્રકારની આવી છે કે શ્યાદપથથી વ્યવહારનો જન્મ થઈ જાય. એટલે શ્યાદ પદના અભાવમાં પણ નિશ્ચાભાસનો દોષ લાગતો નથી એવો પાઠ. ભાઈ આ જરા છે વાત, એવી અટપટી વાત છે કે શાંતિથી ધીરજથી જે અપેક્ષાએ જે પ્રયોજનની અપેક્ષાએ વાત કરવામાં આવે એ પ્રયોજન પકડવું જોઈએ. એ પ્રયોજન ન પકડે તો સર્વથામાં કથનચિતને ઉડાડી દઈએ અને સર્વથા એકાંત નયનો દોષ લાગી જાય. શ્રદ્ધાની પર્યાય છે નિર્વિકલ છે, ભેદને સ્વીકારતી જ નથી, ભેદા ભેદને સ્વીકારતી નથી, અભેદ માત્રને સ્વીકારે છે. અને જ્ઞાનની પર્યાય અભેદને પણ સ્વીકારે છે, ભેદને પણ સ્વીકારે છે, ભેદા ભેદને પણ સ્વીકારે છે. જ્ઞાનની પર્યાયના ત્રણ વિષય બની જાય, શ્રદ્ધાની પર્યાયનો એક જ વિષય છે. શ્રદ્ધાનું બળ જુદા પ્રકારનું, શ્રદ્ધાની પર્યાયમાં એક જ પ્રકાર છે, મિથ્યા અને સમ્ય કે નહીં એ વિષય ચાલે છે અત્યારે જુદો. અત્યારે વિષય જુદો ચાલે. શ્રદ્ધાની જે પર્યાય છે એ અભેદગ્રાહી છે, કેવળ સામાન્યને વિષય કરનારી છે, કેવળ ધ્રુવને વિષય કરનારી છે. કથનચિત ધ્રુવને વિષય કરે ને કથનચિત ઉત્પાદવીને વિષય કરે એવું કથનચિત પણ શ્રદ્ધાની પર્યાયમાં નથી, એ વાત ચાલે છે. કથનચિત જ્ઞાનમાં છે, અત્યારે જ્ઞાનની પર્યાય ને શ્રદ્ધાની પર્યાય એના વિષયની વાત ચાલે. મિથ્યાને સમ્યકી તો બે માં લાગવું પડે, જ્ઞાનમાં ને શ્રદ્ધા બે માં, એ વિષય નથી, જુદો વિષય. જ્ઞાનની પર્યાય છે એ વિષય જુદો, ફરી ગયો આખો તમે. આ એ વિષય જુદો છે, આ વિષય જુદો ચાલે છે. આ વિષય ચાલે છે શ્રદ્ધાની પર્યાયનો વિષય શું, એમ શ્રદ્ધાની પર્યાયનો વિષય શું અને જ્ઞાનની પર્યાયનો વિષય શું, બસ એટલો જ એજન્ડા ઉપર અત્યારે વાત ચાલે છે. સમજી ગયા? બાકી શ્રદ્ધાની પર્યાય પરિપૂર્ણ એક સમયમાં થાય છે, એમાં પૂર્ણતા અને અપૂર્ણતા લાગુ પડતી નથી, એ વિષય આખો જુદો છે. આ તો શ્રદ્ધાનું બળ આવે, રુચિનું બળ આવે ત્યારે ઉપયોગ અંદરમાં આવી શકે. અને શ્રદ્ધાનો વિષય અને શુદ્ધનયનો વિષય એક જ છે. શ્રદ્ધાની પર્યાયનો વિષય શુદ્ધાત્મ તત્વ, ઉપાધિ તત્વ, અને શુદ્ધ નયનો વિષય એક જ છે. પણ એ જ્ઞાનનો જે વિષય છે આત્મા, પણ એ જ્ઞાનનું બીજું પણ ખૂબ પણ એમાં છે કે એ ભેદને જેમ તેમ જાણે, ભેદાભેદને જાણે. એ જ્ઞાનની પર્યાયના ત્રણ પ્રકાર પડે છે, શ્રદ્ધાની પર્યાયમાં એક જ પ્રકાર છે. શ્રદ્ધા એક ગુણ છે આત્માનો, અને જ્ઞાન પણ એક આત્માનો ગુણ છે. એ બે ગુણની બે પર્યાય સમયે સમયે થાય છે. તો જ્યારે શ્રદ્ધાની પર્યાયની મુખ્યતાથી આચાર્ય ભગવંતો સમજાવતા હોય કે જ્ઞાનીઓ સમજાવતા હોય, ત્યારે એ જીવે જ્ઞાનની વાતને આગળ કરવી નહીં કે જ્ઞાનનો વિષય આવો પણ છે, જ્ઞાનનો વિષય આવો પણ છે, જ્ઞાનનો વિષય આવો પણ છે. એ જ્ઞાનની પર્યાયના વિષયને બંધ કરી દેવી, ટોટલ બંધ કરી દેવી. જ્ઞાનનો શું વિષય છે પછી શ્રદ્ધાની પર્યાયનો વિષય શું છે, ભૂલ શ્રદ્ધાની પર્યાયમાં થઈ છે અને એ ભૂલ થવાનું કારણ કે જ્ઞાનની પર્યાય નવ તત્વનો વિષય કરે છે, એટલે નવ તત્વને વિષય જ્ઞાનની પર્યાય કર્યો, શ્રદ્ધા એને શોધી લીધું, એ ભૂલ થઈ ગઈ. શ્રદ્ધાનો વિષય જ નથી, નવ તત્વના ભેદો છે, શ્રદ્ધાની પર્યાયનો વિષય જ નથી. જ્ઞાન સાચું ન હોય તો મિથ્યા શ્રદ્ધા થઈ જાય, અને સાચી શ્રદ્ધા થયા પછી વ્યવહાર શ્રદ્ધા એને કહેવાય. પહેલામાં પહેલો જે દ્રષ્ટિનો વિષય શું છે, સમ્યક દર્શનનો વિષય શું છે, ગુરુદેવે મેઇન આ વાત કરી. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, એની પર્યાયનો વિષય શું છે કે ઉત્પાદ વૈથી રહિત એકલું ધ્રુવ સામાન્ય, સામાન્ય વિશેષમાં વિશેષથી રહિત એકલું સામાન્ય, પાંચ ભાવમાં ચાર ભાવથી રહીશ એકલો પરંપરાનામિક ભાવ શ્રદ્ધાનો વિષય. નવ તત્વમાં જે પર્યાયના ભેદો છે એને ગૌણ કરીને એનાથી ભિન્ન અત્યંત ભિન્ન અત્યંત જુદો જે સામાન્ય ચિન્હ માત્ર મૂર્તિ છે જે છુપાયેલી આત્મજ્યોતિ છે એ શ્રદ્ધાનો વિષય. બંધમોક્ષના પરિણામથી પણ આત્મા ભિન્ન છે એ શ્રદ્ધાનો વિષય. પણ શ્રદ્ધાનો વિષય જ્યારે શ્રદ્ધામાં આવે છે ત્યારે જ્ઞાન પણ એને વિષય કરે જ છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય છે, બેનો વિષય એક થઈ જાય છે. જ્ઞાનની પર્યાય જે છે જેને શુદ્ધ નહીં કહેવાય એનો વિષય અને શ્રદ્ધાનો વિષય એક જ થાય છે. પણ જ્ઞાનની પર્યાયમાં વિશેષતા એ છે કે સવિકલ્પ હોવાથી અભેદને વિષય ઉપાદેયપણે કરે છે, ભેદને જાણે છે, હેરુભે જાણે છે અને ભેદા ભેદને પ્રમાણથી જાણે છે. જ્ઞાનની પર્યાયના ત્રણ પ્રકાર પડી જાય. ભલે જ્ઞાનની પર્યાયમાં ત્રણ પ્રકાર પડે પણ શ્રદ્ધાની પર્યાયમાં બીજો પ્રકાર જ નથી. એક જ પ્રકાર છે, હું તો શુદ્ધાત્મા ત્રિકાળ નિર્વિકલ્પ છું. જેથી કહ્યું કે દેડકાનું સમ્યક દર્શન ને સિદ્ધનું સમ્યક દર્શન બે સરખું છે. સિદ્ધ પરમાત્મા કેમ નથી આવતા સંસારમાં? કે શ્રદ્ધાનું બળ છે. જ્ઞાન બીજા પડખાને જાણે છે માટે અજ્ઞાન થાય છે એમ કહેવાનો આશય નથી. પણ જ્ઞાન બીજા પડખાને જાણતા જો બીજા પડખાને શ્રદ્ધામાં લઈ લીધું તો શ્રદ્ધા ખલાસ, એટલે જોખમ છે. બધા જોખમાઈ જાય છે એમ નથી, પણ જોખમ તો ચોક્કસ છે. કેમ કે એ પર્યાયને પણ આત્મા છે જ્ઞાન. તો 20 બોલમાં કીધું છેલ્લા બોલમાં કે શુદ્ધ પર્યાય દ્રવ્યને આલિંગન કરતી નથી, તે આત્મા છે. બોલો, હવે એ જ્ઞાન પ્રદાન કથનથી આત્મા પર્યાયને કહ્યું, એને જો શુદ્ધિ લઈએ તો શ્રદ્ધાનો વિષય આત્મા જ ના આવે અજ્ઞાનીને. બાકી શ્રદ્ધાપૂર્વક સમય જ્ઞાન થાય છે પછી એ જ્ઞાન અભેદને પણ જાણે, ભેદને પણ જાણે, ભેદાભેદને જાણે. સમય જ્ઞાન એમાં શ્રદ્ધા ને મચક આવતી નથી. શ્રદ્ધા તો જે બની ગઈ એ બની ગઈ, ખલાસ. એક શંકુ ઉત્કીર્ણ નિષ્ક્રિય અપરિણામી તત્વ પરિપૂર્ણ વર્તમાન ઉત્પન્ન. જ્ઞાન કે પણ હવે આ વર્તમાનના પર્યાયમાં અપૂર્ણ છે ને, કે પણ મારે તારી અરે ચર્ચા જ કરવાની ન હોય. કેમ કે મને ચર્ચા કરતા આવડતું નથી, મને પ્રતીતિ કરતા આવડે છે. ચર્ચા તો સવિકલ્પ હોય કરે, હું તો નિર્વિકલ્પ છું, હું કેવી રીતે ચર્ચા તારી અરે કરું? ચર્ચા કરવાનું મારું કામ જ નથી, હું તો પ્રતીતિ કરી લીધી બસ, કે હું તો ત્રિકાળ સુધ સામાન્ય આત્મા છું. જ્ઞાન ને કે તારે જેટલું જાણવું હોય જેટલો ભેદ કરવો હોય તો કઈ મને કઈ વાંધો નથી. ગુરુદેવે સમ્યક દર્શન ના વિષય ઉપર બહુ વજન આપ્યું. સમ્યક દર્શન જેને પ્રગટ કરવું હોય એને સમ્યક દર્શન નો વિષય શોધવો. વિષય એટલે ઉપાદેયભૂત તત્વ. દ્રવ્યની શ્રદ્ધા કરી અનંતવાર, નવ તત્વની શ્રદ્ધા કરી અનંતવાર, એટલે જ્ઞાન પ્રધાન સદાન વ્યવહાર પ્રધાન કહ્યું. પણ નવ તત્વમાં રહેલો ભગવાન આત્મા નવ તત્વથી ભિન્ન છે. પર્યાયમાં રહેવા છતાં પર્યાયને અડતો નથી એવું નિરાલંબી તત્વ અંદર બિરાજમાન છે. એને શ્રદ્ધામાં લઈને પછી એમાં ઉપયોગ લગાવે તો અનુભવ થાય છે. આ છે જ્ઞાનપૂર્વક શ્રદ્ધા, શ્રદ્ધાપૂર્વક જ્ઞાન. બે વચ્ચે કારણ કાર્ય પણ કથનથી જ કહેવાય. એમ કે જાણેલાનું શ્રદ્ધાન થાય. જ્ઞાન જ્યારે કલેક્શન કરીને સામાન્ય તે હું એમ જ્ઞાનમાં આવે ત્યારે શ્રદ્ધા પકડી લેતો, ખલાસ. પછી વિશેષ પણ હું એમ જ્ઞાન કહે તો શ્રદ્ધા એ સાંભળતી જ નથી, કાને નથી મારે. શ્રદ્ધા નિર્વિકલ્પ છે, માટે બળવાન બહુ છે, અને જ્ઞાન સવિકલ્પ છે, ભેદ કરીને જાણે એવી એનામાં શક્તિ છે. ભેદનો આશય ન કરે પણ ભેદ છે એમ જાણે, આત્મામાં જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ એમ જાણે, પર્યાયો થાય જ્ઞાન એને એમ જાણે કે આ શ્રદ્ધાની પર્યાય, ચારિત્રની પર્યાય, એટલો દોષ, એટલો વિકરાગતા છે, એટલે સરાગતા છે, એ બધું જેમ છે તેમ જ્ઞાન જાણે કરે. શ્રદ્ધામાં મચક ના આવવું જોઈએ. ભૂલી થઈ છે કે જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય બનાવ્યો છે. જ્ઞાનના વિષય, જ્ઞાનનો વિષય બહુ છે, શ્રદ્ધાનો વિષય એક છે. જ્ઞાનનો વિષય અનેક પણ જ્ઞાન અનેકને વિષય કરે, પોતાના અનંત ગુણને વિષય કરે, એક એક ગુણને, અનંત ગુણની પર્યાયને વિષય કરે, અનંત ધર્મને વિષય કરે, જાણવા માટે આગળ વધે તો આ કર્મને એના ભેદને જાણે, એનાથી આગળ વધે તો લોકાલોકને જાણે, ચૌદ સ્થાન માર્ગના સ્થાન. ઓહો હો હો, એ જ્ઞાન એટલું બધું ભેદમાં ફસી જાય, એ જ્ઞાન ગુમ થઈ જાય, જ્ઞાન આખું ગુમ થઈ જાય. ખોવાઈ જાય જ્ઞાન, એટલું ખંડ ખંડમાં ચાલ્યું જાય ભેદ પ્રભેદમાં, હવે જ્ઞાનનો વિષય રહી જાય તામાં. ચાવડાભાઈ, આજ વિષયની વાત ચાલે છે, એમાં પૂર્ણતા અપૂર્ણતા એ વિષય જુદો છે. તો જ્ઞાનમાં પૂર્ણ અપૂર્ણ, શ્રદ્ધામાં પણ શ્રદ્ધા તો પૂર્ણ જ થાય છે, ક્ષોભ શમની અપેક્ષા એ જલ્મ લગાડ, દોષની અપેક્ષા એમ કહેવાય. શ્રદ્ધાની પર્યાય તો 100% શુદ્ધ થઈ જાય, જ્ઞાન અપૂર્ણ રહી જાય, ચારિત્ર પૂર્ણ રહી જાય, સુખ ગુણની પર્યાય પૂર્ણ રહીએ એક સમયમાં પૂરું ન થાય, શ્રદ્ધાની પર્યાય એક સમયમાં પૂર્ણ થાય, 100% શુદ્ધ. શુદ્ધાશુદ્ધ બે ભેદ નથી, શુદ્ધાની પર્યાય. હું કોણ છું એને શોધવાનું છે, મારું અસ્તિત્વ ક્યાં ને કેટલું ને કેવડું છે, મારું અસ્તિત્વ હોવા પણ એ અદ્વિતીય ચક્ષુમાં બહુ ખુલાસો થયેલો છે. વ્યવહાર નહીથી જોવાથી ટેવાયેલો એ ભવ્ય આત્મા તો વ્યવહાર નહીની આંખ સર્વથા બંધ કરી દે. બોલો, પર્યાર્થિક નહીં એની ચક્ષુ કે વ્યવહાર નહીં, કેમ કે એનો વિષય ભેદ પ્રભેદ છે. એક ક્ષણવાર તો બંધ કર અને આત્માનો અનુભવ કરી લે, અને પછી આંખ ઉગાડ તો અભેદને જાણતા કેટલા ભેદો છે પર્યાયના એ સંજે સંજણાય કરે. પછી સવિકલ્પ દશા છે ત્યાં સુધી જો પાછું નિર્વિકલ્પમાં આવવું હોય તો પાછી આંખ બંધ કરે. ચારિત્ર માટે એકમાં એકાગ્ર થઈ શકાય, અનેકમાં એકાગ્ર થવાતું નથી. ધ્યાન કેન્દ્રિત એકમાં થવાય, અનેકમાં ધ્યાન કેન્દ્રિત ન થાય. ક્યાં તમે ધ્યાન કેન્દ્રિત કરો? જ્ઞાનનો વિષય તો અનેક છે, બોળો પાર વગર. 14 ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જે સમાસ, બધો જ્ઞાનનો વિષય જાણવાનો છે. તો તમારે ઉપયોગ ક્યાં લગાવવો? 14 ગુણ સ્થાનમાં લગાવો, 14 માર્ગના સ્થાનમાં લગાવો, ક્યાં લગાવો? 8 કર્મમાં લગાવો, ક્યાં લગાવો? અનેકમાં તો ઉપયોગ લાગી શકશે નહીં. એક શુદ્ધાત્મા છે એમાં ઉપયોગ લગાવો. તો એકાગ્રતા થાય, ધ્યાન થાય, સમજણ થાય, અને ચારિત્ર માટે પણ પાછું ફરી ફરીને એ જ કરવાનું. એક શુદ્ધાત્માને ઉપાદેયપણે જાણવો, ઉપાદેયપણે શકવો, એમાં લીન થવું, બસ એ માર્ગ છે. બાકી બધા અનેક પ્રકારના વ્યવહારના પ્રશ્નો જાણવા માટે હોય છે, એનો નિષેધ નથી. જાણવા માટે બધું છે, નિષેધ કેવી રીતે કરી શકાય છે બધું. સર્વથાને એકાંત ને અત્યંત ને એવા શબ્દો આવે છે ને, એ સમ્યક એકાંત ના સૂચક છે, મિથ્યા એકાંત નો સૂચક નથી. શુદ્ધ જ છે એ મિથ્યા એકાંત નો સૂચક નથી, સમ્યક એકાંત નો સૂચક છે. જ એમ કે જકાર આવે જૈન દર્શનમાં, હા જકાર આવે સમ્યક એકાંત માટે, જ છે. એ સમ્યક એકાંત પૂર્વક અને એકાંતિક જ્ઞાન પ્રગટ થાય પછી જેમ કે તેમ આત્મા સંસારી જીવનો કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ. શ્રદ્ધાનો વિષય કરવો, શું કરવું? ના જાણવાનો વિષય, જાણીને હવે શું કરવું? કે શુદ્ધ છું ને અશુદ્ધ નથી, નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરવો. વ્યવહાર નહીં કે છે કે સંસારી જીવ અશુદ્ધ છે કથનચિત પર્યાય અપેક્ષા, તો નિશ્ચય નહીં ના બળ વડે હું શુદ્ધ છું નજર દ્રવ્ય ઉપર રાખવી, હું શુદ્ધ છું હું અશુદ્ધ નથી એમ. આત્મા એક છે ને પડખા બે છે, બે પડખા હોવાથી બે નહીં છે, બે નહીં હોવાથી એક નહીં વડે બીજી નહીં નો નિષેધ કરવા યોગ્ય છે. શાસ્ત્રે કહ્યું છે કે નિશ્ચય લેવો એ વ્યવહાર નો નિષેધ કરજે. તું આચાર્ય ભગવાને કહ્યું, કુંવર સાહેબ ત્યારે પણ તમારે એ હે છે ને એ જૂઠી છે ને તો પછી વ્યવહાર નહીં નું પ્રતિપાદન શા માટે કર્યું? એવા પ્રશ્ન થાય કે ભાઈ એ સંયોગ નું જ્ઞાન કરાવવા માટે, સ્વભાવ નથી સંયોગ છે. હવે કેરી નો રસ ઉપાદેય છે તો પણ કુદરતે છાલ ને ગોઠલા નું શું કામ કર્યું? એટલો રસ જ કરો તો ને ભાઈ, એમ ન હોય જેમ હોય એમ હોય, એમાં રસ ઉપાદે છે ને ગોઠલા ને જોટલા એ છે, ફેંકી દેવાયું છે. વજનમાં ભલે ને ભેગું આવ્યું પણ એના પૈસા ચૂકવા છે, માટે ગોટલો ખાઈ જાવો, ખાયલો ખાઈ જાવ એમ છે. વજનમાં તો ભેગું આવ્યું કે નહીં એમ પ્રમાણ જ્ઞાન ના વજનમાં શુદ્ધ આત્મા ને અશુદ્ધ પર્યાય વજનમાં ભેગું આવે છે, પણ એ અશુદ્ધ પર્યાય છોટલા ના સ્થાને છે, હે છે શુદ્ધ આત્મા ઉપાધિ. ખાંડ માંથી સોનું નીકળું, 100 તોલા ની લગડી, એમાં 20 તોલા સોનું હતું ને 80 તોલા પથ્થર હતો. વજન કર્યું 100 તોલા, પેલા 100 તોલા ના પૈસા આપો, અરે 100 તોલા ના પૈસા અપાય, 20 તોલા ના પૈસા અપાય, ત્યારે 80 તોલા એ તારી નજર હમે ફેંકી દઉં લે એમ છે. એમ શુદ્ધાશુદ્ધ પર્યાય નો પિંડ દ્રવ્ય છે પ્રમાણ ના વિષયમાં, પણ પ્રમાણ ના વિષય માંથી અશુદ્ધ પર્યાય ને ગૌણ કરી લક્ષ છોડીને શુદ્ધ દ્રવ્ય નું લક્ષ કરવું છે. ખરી પર્યાય અશુદ્ધ નથી એમ નહીં સંસારી ને, એ કઈ સિદ્ધ નથી થઈ ગયો પર્યાય માં, અશુદ્ધતા તો છે મધ્યસ્થકાદી પાંચ ભાવો પર્યાયમાં છે. પરના સંબંધથી જુઓ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલો પર્યાય અપેક્ષા એ દેખાય છે. પણ એ ગૌણ કરીને સામાન્ય સ્વભાવ જે છે શુદ્ધાત્મા, એનો અનુભવ કરતા આ અવતાર છે. બેનું જ્ઞાન કરીને એકમાં ઢળી જવાનું છે. જ્ઞાન તો બેનું કરવું પ્રથમ પ્રમાણમાં, નકર તો અન્ય મતી થઈ ગયો. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ એ તો સંસારી જીવની સ્થિતિ છે, કઈ પર્યાય શુદ્ધ નથી થઈ ગયો. પણ પર્યાય શુદ્ધ થઈ ગઈ, આત્મા શુદ્ધ થઈ ગયો, આશ્રવ અશુદ્ધ શું છે? જીવ તત્વ અશુદ્ધ ક્યાં છે? જીવ તત્વ શુદ્ધ છે, આશ્રવની અશુદ્ધતા છે. બે એક સાથે રહે છે પણ એક થઈને રહેતા નથી, બે બે પણ રહીએ છે. જીવ તત્વ ને આશ્રવ તત્વ ભગવાને બે નામ આપ્યા ને, કે એક આપ્યું. મલિનતા નું નામ આશ્રવ આપ્યું અને નિર્મળતા નું જીવ તત્વ નામ આપ્યું. પવિત્ર પરમાત્મા પવિત્રતા નો પુંજ છે, એમાં અપવિત્રતા પેચી શકતી નથી. ભાઈ ઘણે કાળ નિર્મળ આનંદ આત્મા છે, સચિદાનંદ આત્મા પરિપૂર્ણ પરમાત્મા જ છું. દ્રવ્ય ઉપર લગાવો, પર્યાયમાં ભલે અશુદ્ધતા અપૂર્ણતા હો, જોડે બાજુમાં પાડોશમાં હો, હો તો મારા સ્વરૂપમાં એ ક્યાં પ્રવેશી છે? એવું વારંવાર ભેદ જ્ઞાન કરવું જોઈએ. સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન, પર પદાર્થો પૃથક જ છે. નિર્ણય કરવા માટે પ્રમાણ અને નહીં એટલું તો ઓછામાં ઓછું જ્ઞાન પ્રત્યેક જીવે કરે. પ્રમાણ જ્ઞાન એટલે સોનું ને સોનાની પર્યાય, કે બેને એક સાથે જાણવું, એનું પ્રમાણ જ્ઞાન. પછી સોનાને ઉપાદેય પણ એ જાણવું ને પર્યાયને હે પણ એ જાણવું, એનું નહીં જ્ઞાન. બસ આમ તો ટૂંકું છે, કંઈ બહુ અઘરું નથી. શબ્દો નહીં ને પ્રમાણ નવા લાગે, પણ એમાં કંઈ એ જ્ઞાનનો વ્યાપાર. અગાઉના દરજ્જો કહેતા પરમાણુ લઈ લ્યો, પગરખાનું પરમાણુ લઈ લ્યો. પરમાણુ એટલે આખું પ્રમાણ, પગ ચારે બાજુ રોકે ફરી આખું લઈ લ્યો પરમાણુ. કઈ પરમાણુ કહેવાય? અન્ય
વિકલ્પાત્મક છે, એટલે કે જ્ઞાન વિકલ્પાત્મક નહીં, પણ સાથે રાગ હોવાથી વિકલ્પાત્મક. એમ કહીને નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બંને વિકલ્પાત્મક છે.
એ રાગ મિશ્રિત વિકલ્પ વાળી ભૂમિકામાં વિચાર કરે છે ત્યારે એને સવિકલ્પ નહીં કહેવાય, અને રાગ થી રહિત થઈ જાય અનુભવ કરે તો એને નિર્વિકલ્પ નહીં. અને રાગ રહિત એકલી જ્ઞાન ની પર્યાય લો તો એને સવિકલ્પ કહેવાય. એ સવિકલ્પ નો અર્થ એવો કે ભેદ પાડીને જાણે છે, એમાં રાગ ન લેવો, પણ ભેદ પાડીને જાણવો એવો સ્વભાવ છે. એને એ હિસાબે એને સવિકલ્પ પણ કહેવાય. કેવળ જ્ઞાન અત્યારે સવિકલ્પ છે, કેવળ જ્ઞાન નિર્વિકલ્પ પણ છે અને સવિકલ્પ છે. રાગ રહિત માટે નિર્વિકલ્પ, અને સ્વ અને પર ને જેમ છે તેમ છતાં ભિન્ન ભિન્ન જાણે છે, તેથી તેને સવિકલ્પ કહેવાય. એ ખીચડો કરીને ન જાણે, જીવને જીવ જાણે, અજીવને અજીવ જાણે, પુત્તલે પુત્તલ જાણે. પણ ભેદ નું અવલંબન નથી, ભેદ પાડીને જાણે અનંત ગુણ, અનંત પર્યાય બધું જાણે, ચરાચર પદાર્થ, ભૂત, ભવિષ્ય, વર્તમાન બધી પર્યાયો જાણે, પણ એમાં આશ્રય એનો નથી. આશ્રય સામાન્યનો છે અને વિશેષમાં સ્વચ્છતા નિર્મળતા આવી છે કે લોકાલોક એમાં પ્રત્યક્ષ પ્રતિપાસે છે. શું થવું ને થશે, ત્રણેય કાળ એક સમયમાં યુગપદ ઈચ્છા વિના દર્પણમાં જેમ પદાર્થો પ્રતિબિંબ થાય છે એમ કેવળ જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં આખું લોકાલોક પ્રતિબિંબ થાય છે. લોકાલોક બિંબ છે, એ પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબ જણાય છે, એ પ્રતિબિંબ જણાય છે અને ઉપચારથી બિંબ લોકાલોક જણાય છે. અસદભૂત વ્યવહાર નહીં, એમ નૈમિતિક જણાય છે, એમાં નિમિત્તો છે એ જણાય છે. શુદ્ધ નિમિત્ત નૈમિતિક સંબંધ જ્ઞાનનો અનુપયોગી કયા છે, એનો અર્થ એમ કે આમ ઉપયોગ મૂકીને જાણતા નથી. જેમ છદ્મસ તો ઉપયોગ મૂકીને મૂકીને જાણે છે ને, ઉપયોગ મૂકવો પડે છદ્મસ ને. હા, તો આને કઈ ઉપયોગ મૂકીને જાણતા નથી, એટલે એ અપેક્ષા એ અનુપયોગ. પરિવર્તન નથી, જપથી પરિવર્તન. ઉપયોગ કરવો પડે નહીં, ઉપયોગ મૂકવો પડે નહીં. ઉપયોગ તાત્મમાં છે, એમાં સ્વચ્છતામાં બધું કરે. દર્પણ નો દાખલો બહુ સારો છે. દર્પણ ની સામે જ જોયા કરો તો બધા પદાર્થ એમાં સહેજે જણાય જાય. એમ જ્ઞાન ને દર્પણ ની ઉપમા આપી શાસ્ત્રકાર, દર્પણ સ્થાને. દર્પણમાં અગ્નિ ને જ્વાળા ને પ્રતિપાસે, પણ દર્પણ તો દાદોદ્રી એમ ને, અહીંયા ઊનો થતો નથી. એ મંતરમુખ જ્ઞાનમાં ક્રોધ જણાય, પણ જ્ઞાનમાં ક્રોધ આવે નહી. ઉપયોગ છે આત્મા જેમ અનન્ય છે, એમ જળ ક્રોધ છે, પણ જો આત્મા અનન્ય હોય તો જીવ અજીવ પણ પામે. હા હા, એવો પાઠ ને સુંદર વાત છે. વેદજ્ઞાન કરવું જોઈએ. પર્યાય દ્રષ્ટિથી જે અનુભવ અનાદિકાળનો પર્યાય દ્રષ્ટિથી છે, એ જ્ઞાની મળ્યા પછી એને એની વિચારકોટી વિચારધારા બદલાવી પડે. આથી સ્વભાવ દ્રષ્ટિથી બધા પદાર્થોને જોવું, પાણી ઊંડું છું, પાણી ઊંડું ન થાય, પાણી તો શીતળ જ છે એમ વિચારવું, ઉષ્ણતા અગ્નિની છે એમ લેવું, એમ કપડું રાતું છે, ના કપડું સફેદ જ છે. રાતાપણાનો ધર્મ તો રંગનો છે, કપડાનો નથી. એવું સ્વભાવને મુખ્ય રાખીને બીજા પદાર્થોને જેમ વિચારવા, એમ અહીં આત્માનો વિચાર પણ સ્વભાવની મુખ્યતાથી આત્માનો વિચાર કર્યા કરો. સ્વભાવનું અવલંબન લઈને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો પછી એની પહેલા સ્વભાવની મુખ્યતાથી એની વિચારકોટીમાં તો સ્વભાવની મુખ્યતા રાખવી જોઈએ ને. પર્યાયમાં રાગ તો છે ને, પર્યાયમાં દુઃખ ભાઈ, પણ પર્યાયમાં રાગ ને દુઃખ છે એ તો હવે અનુભવમાં લીધું, પણ સામાન્ય ભગવાન આત્મામાં રાગ દ્વેષ ને સુખ દુઃખ છે એમ સ્વભાવથી વિચારવામાં વાંધો શું? અનુભવ પહેલા નિર્ણય તો એને કરવો પડશે ને કે રાજ્ય સુધું પર્યાયમાં છે, પણ દ્રવ્યમાં છે. પાણી ઊનું પર્યાય જ છું, પણ પાણી શીતળ દ્રવ્ય ઊનું થાય, ઉષ્ણ થાય, ઉષ્ણ થાય તો પછી ઉષ્ણતા ટળે નહીં, સ્વભાવ થઈ ગયો. એમ વિચારવું, એમ શ્રદ્ધામાં લેવું. અનુભવ પહેલા અનુભવના વિષયને શ્રદ્ધામાં લેવો. અનુભવમાં દુઃખ છે તો શ્રદ્ધામાં લેવું, અરે હું તો સુખમય આત્મા. પર્યાયમાં દુઃખ છે તોય, હા પર્યાયમાં દુઃખ છે એનો હું ક્યાં મને વાંધો, નિષેધ ક્યાં કરું છું? હું તો મારા આત્માની વાત કરું છું, તમે પર્યાયની વાત કરો છો, ઇન્દ્રિયની વાત કરો છો. હું તો દ્રવ્ય અપેક્ષા વિચારું છું, તમે પર્યાય અપેક્ષા વિચારતા તો વિચાર્યા કરો. મને ગુરુ મળ્યા છે એ તો દ્રવ્ય સમાવતી વિચાર, તો દ્રવ્યથી પૂછી જાય. ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી તમારી માફક હું હતો. એમ વિચાર ખોટી. આત્માનો જેવો સ્વભાવ છે એ સ્વભાવનો વિચાર કરો. સ્વભાવ થી વિચારતા એ સ્વભાવ નો પક્ષ આવી જાય, અને પક્ષ આવે તો પક્ષાથી ક્રાંત થઈને અનુભવ થઈ જાય. પર્યાય દ્રષ્ટિથી વિચારવાનું હવે બંધ કરવું, કેમ કે પર્યાય દ્રષ્ટિથી તો અનંત કાળથી વિચાર્યું, અનુભવ છે, પરિચય છે, વાતો પણ પર્યાય દ્રષ્ટિથી સાંભળી કે આત્મા સંસારીમાં અશુદ્ધ હોય, સંસારી જીવ દુઃખી જ હોય, એવી વાત તો સાંભળી અને પરિચય પણ છે, અનુભવ પણ છે. લાવ લખી દઉં, ભાઈ સંસારમાં પર્યાય અપેક્ષાએ જીવ દુઃખી છે, રાગી છે, હવે પણ દ્રવ્ય અપેક્ષાએ શું છે એ તો તું કે કાંઈ તો એ વળી ક્યાંથી આ કાંજી મહારાજ એક પાયકા એને વાત કરી કે બધા આત્મા ભગવાન છે. હા હા પ્રભુ તમે ભગવાન આત્મા છો. રાગ ને નજો, હે ને નજો, પર્યાય ને નજો, તારા સ્વભાવ ને જો. આવી સિંહ ગર્જન આવી સહજ થવું નહીં, આવું નહીં. એમાં કઠણ શું છે? સત્ય વાત છે, પરમ સત્ય છે. એનો સ્વીકાર લે ને, આરા ઘરનું માગું આવ્યું છે. ભગવાન થઈ ગયા, સ્વીકાર કરે એટલે ભગવાન થઈ ગયા. પર્યાય નું તો જ્ઞાન થઈ ગયું, અનુભવ થઈ ગયો, હવે દ્રવ્ય સ્વભાવ નું જ્ઞાન કરવું એ અપૂર્ણ નવીન છે. આ નવીનતા નથી. પર્યાયમાં રાગ દ્વેષ થાય ને, સંસાર છે ને, કર્મ થી બંધાણો છે ને, એ કઈ અપૂર્વ ચીજ છે. અનાદિનું એ તો પર્યાય દ્રષ્ટિથી જોયો છે દ્રવ્ય આત્મા. પર્યાય દ્રષ્ટિથી જોવાનું સર્વથા બંધ કરી દે, અને દ્રવ્ય સ્વભાવ ની આંખ ઉગાડી ને જો આત્મા, બસ એક વાર એક જ વખત નું કામ.
શનિવાર તારીખ 7/5/83
દુર્ગરાજી કાર માં એમ આવ્યું કે જ્ઞાની છે એ અનિચ્છક છે, તેથી અપરિગ્રહી છે. જ્ઞાની ને આહાર ની પાણી ની પાપ ની કોઈ ઈચ્છા નથી, પણ આહાર પાણી અને પુણ્ય પાપ ના ભાવો એ જ્ઞાનમાં જણાઈ જાય છે. કેની માફક જણાઈ જાય છે? કે દર્પણમાં જેમ પર પદાર્થ નો પ્રતિભાસ થાય અને દર્પણ ની સામે જોનારને દર્પણ ના જ્ઞાન પૂર્વક પર પદાર્થ ના પ્રતિભાસ નું જ્ઞાન થઈ જાય. નજર દર્પણની સામે છે, નજર ઓલા બિંબની સામે પણ નથી ને પ્રતિબિંબની સામે પણ નથી. નજર તો દળ ઉપર છે, અરીસાના દળ ઉપરની સ્વચ્છતા છે, એ સ્વચ્છતામાં દળ પણ જણાઈ જાય છે, અને એમાં બહારના પદાર્થો જે હોય એ પણ એમાં પ્રતિભાસ છે એવા જણાઈ જાય છે. દર્પણમાં આયે હુએ પ્રતિબિંબ કે સમાન એમ દાખલો આપીને સમજાવ્યું. ત્યારે જ્ઞાની એમ કહે છે કે અમે સવિકલ્પ દશામાં છીએ, આહાર અમે લઈએ છીએ અને આહાર અમને જણાય છે, પણ ખરેખર તો અમારું જ્ઞાન જણાય છે, આહાર નથી જણાતો. કેમ કે અમારું આહાર ઉપર લક્ષ નથી, લક્ષ અમારું જ્ઞાયક ઉપર છે, જ્ઞાયક આશ્રિત જ્ઞાન જણાય છે, એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને એ જ્ઞાનમાં આહારનું જે પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન પણ જણાય છે. પછી ઉપચારથી એમ કહેવાય, નિશ્ચયથી તો જ્ઞાનની પર્યાય જણાય છે, પણ વ્યવહારે એમ કહેવાય કે જે પ્રતિભાસ થાય છે જેનો એ પણ જણાય છે આહાર, એમ ઉપચારથી કહેવામાં આવે. ખરેખર તો જ્ઞાન જ જણાય છે, એટલે કે જ્ઞાન કલોલો જ જ્ઞાન વડે જણાય છે. જ્ઞાન કલોલો એટલે જ્ઞાનની અવસ્થાઓ જ, જ્ઞાનની પર્યાયો જ જ્ઞાન વડે જણાય છે. એમાં જ્ઞાયક તો જણાય છે, પણ ભેદ અપેક્ષા એ સમજાવે છે કે જ્ઞાનના કલોલો જ જ્ઞાન વડે જણાય છે, જ્ઞેયો નહીં. એમ જ્ઞેયો ગૌણપણે જણાય છે, મુખ્યપણે ઉર્ધપણે તો જ્ઞાન જ જણાય છે, જ્ઞાનની પર્યાય જણાય છે, એમ ગુરુદેવ વારંવાર વ્યાખ્યાનમાં પણ કહેતા અને ટેપમાં પણ એ પ્રકાર છે. પ્રતિસ્માની સામે જ્ઞાની ઊભા છે ત્યારે એની જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જ્ઞાન જ જણાય છે ઉર્ધપણે મુખ્યપણે, એ જ્ઞાનમાં ગૌણપણે પ્રતિમા જણાય છે. જણાય છે તો જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં જે બાહ્ય નિમિત્ત હોય એને જાણે છે, જણાય છે એમ કહેવામાં આવે. બીજો તો ઉપાય શું? વચનાતીત અનુભવની વાત વચનમાં લાવીને દર્પણના દ્રષ્ટાંતથી સમજાવે છે કે કોઈ હિસાબે તું પર જણાય છે એવો અસદભૂત વ્યવહાર નહીંનો પક્ષ તો છોડી દે. જ્ઞાન જણાય છે એમ તો આય, પછી જ્ઞાયક જણાય છે. અસદભૂત વ્યવહારનો નિષેધ કરી સદભૂત વ્યવહારમાં લાવે છે, સદભૂતમાંથી પછી અનુપચરિતને અનુપચરિતમાંથી નિશ્ચયમાં પહોંચાડે છે. આવી પરિસ્થિતિ છે. પણ અનાદિકાળનું જે અજ્ઞાન છે અને અજ્ઞાનથી જે અનુભવ છે એ અનુભવ ખોટો છે મારો, એ બેસતું નથી. અજ્ઞાની અજ્ઞાનમય અનુભવી અનુભવને આગળ કરે છે. અજ્ઞાની પોતાના ઇન્દ્રિય જ્ઞાન જન્ય જે કંઈ પ્રવૃત્તિ છે અને ઇન્દ્રિય જ્ઞાનથી જે ફોરમાં એકાકાર થઈને જ્ઞેય લુપ્ત થઈને જે જાણે છે એવા જાણપણાને આગળ કરે છે, એટલે આ જ્ઞેય જણાતું નથી પણ જ્ઞાન જણાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. અરે જ્ઞાયક જ છું, ત્યાં સુધી એ પહોંચી શકતો નથી. ક્યાંય ને ક્યાંય અટકે છે જીવ. વ્યવહાર અનેક પ્રકારના છે, ક્યાંય ને ક્યાંય વ્યવહારમાં જીવ અટકી જાય છે. વ્યવહારમાં અટકવું એનું નામ વ્યવહારનો પક્ષ કહેવાય, અને એ વ્યવહારને જ આગળ કરે, નિશ્ચયને પાછળ રાખી દે. જ્ઞાની કે જ્ઞાન જણાય છે તો આ કે નહીં જ્ઞાન જણાય છે, અને ક્રોધ નથી જણાતો જ્ઞાન જણાય છે, તો કે ના મને તો ક્રોધ જણાય છે. એટલે જ્ઞાનના કલોલો જ જ્ઞાન વડે જણાય છે એવી એનામાં સ્વપર પ્રકાશકની શક્તિ જ્ઞાનની પર્યાયમાં રહેલી છે. પંદરમી ગાથામાં પણ એ વાત છે કે પેલા જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ કર અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને એક વખત હું આત્માનું દર્શન કરી લે. નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને એકલો જ્ઞાયક જ જણાય છે ઉપાદેયપણે. રાગ મારો છે એમ તો જાણવાનું માનવાનું બંધ કર, પણ રાગ જણાય છે એ જાણવાનું પણ છોડી દે, અને એકલો જ્ઞાયક જણાય છે એમ આવી જા. સામાન્યનો આવિર્ભાવ થતાં એ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં એને રાગ ઉપયોગાત્મકપણે જણાતો જ નથી. પ્રતિભાસ ભલે રાગનો થતો હોય પણ એ પ્રતિબિંબ અને એ ભાવ ઉપર એની નજર નથી, એટલે જ્ઞાયક જ જણાય છે ઉપાધિ. પછી સવિકલ્પ દશામાં આવતા આચાર્ય મહારાજ લખે છે, આ હા હા આ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું અનુભવ જ્ઞાન હવે તો કે છે કે પરમાર્થી જોવામાં આવે તો જ્ઞેય જણાય છે ત્યારે પણ જાણનાર જણાય છે, અને આત્મા જણાય છે ત્યારે પણ જાણનાર એક જ જણાય છે. પરમાર્થી જોવામાં આવે તો જ્ઞાકાર જ્ઞાન નો જયારે આવિર્ભાવ થાય છે, કે આ ટોપી જયારે આમ જણાય છે જ્ઞાનમાં, જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થયો અનુભવ પછીની વાત, ત્યારે પણ કે ટોપી સંબંધે નું જ્ઞાન જણાય છે કે જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પરમાર્થી જોવામાં આવે તો જ્ઞાકાર અવસ્થા વખતે પણ સામાન્ય જ્ઞાયક જ જણાય છે, અને સામાન્યને જાણતા પણ સામાન્ય જણાય છે. છઠ્ઠી ગાથામાં એ વિષય સારો લીધો છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો. શબ્દ પાઠ એવો પડ્યો છે જ્ઞાકાર અવસ્થામાં, એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થાનો એને કાળ છે, સવિકલ દશા છે. જ્ઞેયોને જાણવાનો એનો સકાળ છે વખતે, કે જેમાં જ્ઞેયોનો પ્રતિબિંબ થાય છે, જણાય છે, પ્રતિભાસ થાય છે. કે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયોને જાણવાની અવસ્થાના પોતાના કાળે જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ નહીં, જ્ઞેય જ્ઞેયમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, પણ એ જ્ઞાનની પર્યાયનો જ્યારે સકાળ છે જાણવાનો, ત્યારે એમાં પર પદાર્થ જે કંઈ જણાય છે, પ્રતિબિંબ થાય છે, એ વખતે કહે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો. જ્ઞેયને જાણવાની અવસ્થામાં જ્ઞેય જણાય છે એમ લખ્યું નથી, જ્ઞેયને જાણવાની અવસ્થાના કાળે જ્ઞેયો જણાય છે એમ ન લખતા, જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની પોતાની પ્રગટ થયેલી અવસ્થા જેમાં જ્ઞેયો નિમિત્ત થાય છે, દેવગુરુ શાસ્ત્ર આદિ, એ કાળે શું થાય છે કે સ્વરૂપમાં જાય ત્યારે તો આત્મા જણાય છે, પણ સવિકલ્પ દશા થાય ત્યારે દેવગુરુ શાસ્ત્ર જણાય છે કે ના? ત્યારે સવિકલ્પ દશામાં શું જણાય છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયોને જાણવાની પોતાની સ્વતંત્ર અવસ્થા થઈ ત્યારે પણ જ્ઞાયક પણ એ જણાયો, તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. આદિ મધ્ય અંતમાં જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે, જ્ઞાયક જણાય છે, એવી સ્થિતિનું વર્ણન અનુભવી પુરુષો શાસ્ત્રમાં કરી ગયા છે, વાત લખી ગયા છે, કે જે વાત રજૂ કરવી બહુ કઠિન છે. અનુભવ તો માત્ર અનુભવ ગોચર રહ્યું, તે જ્ઞાન જો કહી શકાય નહીં વાણી દ્વારા, અને છતાં પણ અનુભવી તો હોય પણ સાથે એની કોઈ જબરજસ્ત વિદ્વતા હોય. બધાને વિદ્વતા ન હોય, જ્ઞાની ઘણા હોય પણ બધા જ્ઞાની કાંઈ વિદ્વાન ન હોય, પોતે પોતાનું કરીને ચાલ્યા જાય, સ્વરૂપમાં સમાઈ જાય, પણ કેટલાક એવા વિદ્વાન હોય કે જે સ્વ પરને હિતરૂપ થાય. કુંતકુંદ આચાર્ય ભગવાન, અમરચંદ્ર આચાર્ય દેવ, ગુરુદેવ સ્વ પરને હિત થાય એવા વિદ્વાનો પ્રખર એ શબ્દ દ્વારા આ બધી વાત લખી ગયા છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાય. ઓહો, જ્ઞેયની અવસ્થા હોય ત્યારે તો જ્ઞેય જણાય, જ્ઞાયક ક્યાંથી જણાય કે ના જ્ઞાયક જણાય છે? જો જ્ઞેયને જાણવાના કાળે જ્ઞાયક ન જણાય અને એકલું જ્ઞેય જણાય તો જ્ઞાન જ ન હોય, અજ્ઞાન હોય. અનુભવના કાળે તો આત્મા જણાય, એ તો બધા નાનું છોકરું પણ હા પાડે કે ઉપયોગ અંદરમાં જાય ત્યારે તો આત્મા જ જણાય, બીજું કાંઈ જણાય નહીં. પણ આ તો સવિકલ્પ દશા છે, જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો, તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક છે. દેવાની જેમ કરતા કર્મનું અનન્ય પણ હોવાથી જાણનારો પોતે અને જણાયો પણ પોતે. જો શરૂઆત કરી છે જ્ઞેયથી અને છેડો ક્યાં આવ્યો કે જાણનારો પોતે અને જણાયો પણ પોતે આવ્યું ને? આવી સ્થિતિ થાય ત્યારે એને આત્માને આત્માનો અનુભવ થાય, અને અનુભવ પછી આ સ્થિતિ ચાલુ રહી. એટલા માટે તો ગુરુદેવે ભૂણીમાં એક વખત આપી હતી વાત. હું તો મુંબઈ સોનગઢમાં મુંબઈથી થોડાક ભાઈઓ ગયા હતા ત્યારે કહ્યું કે આ હા અમને તો આ જ્ઞાન જ જણાય છે, બીજું કાંઈ જણાય. અરે અમને તો જ્ઞાયક આત્મા જ જણાય છે. પછી થોડીક વાર પછી થોભીને કહે છે, અરે બધા જીવોને અજ્ઞાની જીવોને પણ એ જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. બાળ ગોપાળ સૌને જ્ઞાન જણાય છે, ભેદથી જ્ઞાન જણાય છે કહેવાય, અભેદથી આત્મા જણાય છે. કથનના કથન પદ્ધતિના પ્રકારને પકડવું નહીં, પણ એ અહીં વાચ્ય ઉપર વિવે જાઉં. કિનારનો આશય શું છે? ભેદથી સમજાવે છે, પણ ભેદ સમજાવવાનો ઈરાદો નથી, અભેદ સમજાવવાનો ઈરાદો છે. એમ સમજનારે પણ ભેદને ન પકડો, ભેદ દ્વારા અભેદ સુધી પહોંચો. દર્પણનો દાખલો બહુ સારો. સવિકલ્પમાં આહાર લઈએ છીએ ત્યારે એ આહારને ડાયરેક્ટ સીધું અમે નથી જાણતા. એ આહાર બિંબ છે, એનું પ્રતિબિંબ પડે છે જ્ઞાનની પર્યાયમાં. એવી જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે. જ્ઞાયક પણ બિંબ છે, જેમ આહાર બિંબ છે એમ જ્ઞાયક પણ બિંબ છે. બે બિંબ એક સાથે જણાય છે, પછી બે બિંબ જણાય છે એમ નહીં, જ્ઞાન જણાય છે, બસ અલગ. જ્યારે સપર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મારી, આ સ્વ જણાય ને અપર જણાય એટલો ભેદ પણ નીકળી જાય. એક મુમુક્ષુનો પ્રશ્ન હતો કે ખરેખ આ ચોખવટ કરી દી, વાત અગાઉ કરી દીધી. જ્ઞાનને અંતરમાં વાળવાનો આ ઉપાય છે, બેસ્ટ ઉપાય છે. જો એને યથાર્થ શુદ્ધાત્માનો નિર્ણય થઈ ગયો હોય તો એને આ અંતરમાં ઉપયોગ વાળવાનો આ એક ઉપાય છે. આ ટોપી જણાય છે, આ ઝાડ જણાય છે કે જ્ઞાન જણાય છે? ઝાડનું જ્ઞાન થાય છે કે આત્માનું જ્ઞાન થાય છે? અને જો આત્માનું જ્ઞાન થતું હોય ને ઝાડના, ઝાડનું તો જ્ઞાન હોય નહીં, ઝાડ તો ભિન્ન છે, જળ છે, હું તો ચેતન છું, એની સત્તા ભિન્ન, મારી સત્તા ભિન્ન, અત્યંત ભાવ, તો ઝાડનું જ્ઞાન ન થાય. જ્ઞાન તો જેનું હોય એનું થાય, કેનું કે આત્માનું. અરે જ્ઞાન આત્માનું થઈ રહ્યું છે, આત્માનું થાય છે, કેમ કે જ્ઞાન વિના આત્મા એક સમય રહી શકે નહીં, તો જળ થઈ જાય. અને જ્ઞાન ઝાડનું થાય તો જળ થઈ જાય, ત્યારે જ્ઞાન તો આત્માનું થાય છે. તો જ્ઞાન આત્માનું થાય છે તો એ જ્ઞાનમાં આત્મા કેમ નથી જણાતો? અરે જાણનાર જ જણાય છે, જાણ નહીં. એવું જ્યારે જોર આવે ત્યારે ઉપયોગ અંદરમાં આવે એવી રીતે. આ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને અનુભવ કેમ થાય એની કળા શીખવા જેવી છે. પછી અનુભવ થઈને સ્વને જાણે અને પરને જાણે, એ પરને જાણવું પણ જુદા પ્રકારનું છે. અજ્ઞાની જેમ માને છે એવું તો પછી આવે જ. પરીક્ષામાં જેમ જણાય એમ જણાય, ત્યારે પર જણાય છે એમ.
તિરેજ ને બહુ ભાવ ભાષણ થઈ જાય.
હો તિરેજ ને થાય, બરાબર થાય. સિંહ મહારાજા ને અનુભવ થયો, આપણા ભગવાન મહાવીર સિંહ ની પર્યાય માં હતા.
આવો વિચાર કરતા હશે
વિકલ્પ અને વિચાર કોઈ એવો અમુક પ્રકારનો જ આવે એવું નહીં, પણ એ અંદરમાં જાય ત્યારે એ અંતર્મુખ થાય, બસ બીજું કઈ ન થાય. ભાવ વાસન થઈ જાય પછી એને શબ્દની કઈ જરૂર નહીં, શબ્દ બોલવાની કઈ જરૂર નહીં. પૂર્વ ગુણા સંસ્કાર દેશનાલબ્ધિ ના હોય, ગિરીજમાં થાય નારકીના જેવું થાય છે. જ્ઞાન ઝાડનું છે કે આત્માનું? જ્ઞાન દેશ પુરુષ શાસ્ત્ર નું છે, સમયસાર નું છે કે સમયસાર નું છે? સમયસાર નું જ્ઞાન છે કે સમયસાર નું છે? જ્ઞાન છે સમયસાર એટલે દ્રવ્ય શુદ્ધ, એનું જ્ઞાન છે કે સમયસાર એટલે શુદ્ધ આત્માનું છે જ્ઞાન? બે સમયસાર છે ને, એક દ્રવ્ય રૂપ ને એક ભાવરૂપ. જ્ઞાન કોઈ દી આત્માથી જુદું પડે નહીં, અને જ્ઞાનમાં જ્ઞાન જણાયા જ કરે, નિયમથી જણાય, અને છતાં મને આ ઝાડ જણાય છે. ભલે ઝાડ જણાય, પણ તું થોડીક વાર વિચાર તો કર ઊંડાણથી, તને વાંધો હું એમાં, પછી તું આ તારો પકડ રાખજે. પણ તું પેલા એક વખત જ્ઞાનીઓ એ તો કર કે જો અનુભવ થાય છે કે નથી થતો. ના ના ભાઈ સાહેબ, આ ઝાડ જણાય છે એમાં નકાર કેમ કરવો? આત્મા જણાય છે એમાં નકાર કરે છે, અને જે નથી જણાતું એનો હકાર આવે છે. નથી જણાતું એટલે કઈ તન્મય છે ને, ક્યાં જ્ઞાન એમાં જાણે?
પ્રત્યક્ષ દેખાય છે,
પ્રત્યક્ષ દેખાય છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, આત્મ પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષમાં છેતરાય જીવ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. આ નજરે જોઉં છું ને, એનો નિષેધ કેમ કરું? બોલો. નાની કહે છે કે અમે નજરે જોઈએ છીએ કે તારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, અમે નજરે જોઈએ છીએ. બોલો કે હું નજરે આમ જોઉં છું, સર્વજ્ઞ કે તારા જ્ઞાનમાં જ્ઞાયક બાળ ગોપાળ સૌને પ્રતિભાસે જણાય છે, તો એનું માનવું નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પણ થવી બહુ મુશ્કેલ છે. એ તો એમાં લખવું એટલે તમારે સર્વજ્ઞ ભગવાનનું વચન છે. આ બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ વેદ જ્ઞાનના અભાવને કારણે આ જ્ઞાન સ્વરૂપે આત્મા હું છું એવું જ્ઞાન ઉદય થતું નથી. વાંધા આવી ગયા મોટા, કે અજ્ઞાની ને કે જ્ઞાયક ક્યાંથી જણાય? બોલો. એમાંય મૂળમાં સમયસાર અને કુંદકુંદ આચાર્ય ભગવાન અમરચંદ્ર આચાર્ય દેવ, એના ઉપર ગુરુદેવ ઠોકી ઠોકીને વાત કરે છે. પ્રશ્નો થાય કે ભાઈ અજ્ઞાની ને તો જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞાય જ્ઞાયક જણાય છે. અહીંયા આપણે શિબિરમાં 320 કથા ચાલતી હતી રાત્રે, પછી ટેપ મૂકી હતી નાયરોબીની, એમાં 17મી 18મી કથા બરાબર આવી. એમાં નાયરોબી પ્રશ્ન પૂછાણો મુખ્ય પૂછ્યો, નામ સામ સહિત, કે જ્ઞાનની પર્યાય જણાય છે કે દ્રવ્ય જણાય છે, કે જ્ઞાયક દ્રવ્ય જણાય છે? જ્ઞાનની પર્યાયની વાત નથી, આ તો ટેપ છે, આ તો ટેપ થઈ ગયું સાધન. બહુ સરસ, મૂકો ટેપ ભાઈ. શું ગુરુદેવ કહે છે? હવે ગુરુદેવ ને માનવા જોઈએ ભાઈ, શાસ્ત્ર ને માનવું જોઈએ ને ગુરુદેવ ને માનવું જોઈએ. પછી કે સમ્યક દર્શન થતું નથી, ક્યાંથી થાય? દેવગુરુ શાસ્ત્ર પર શ્રદ્ધા નથી, એ તો ચોખ્ખી વાત છે. સ્વતંત્ર છે જીવ, પણ નુકસાન થાય. જ્ઞાનીની વિરુદ્ધ ન જાવું, એને વિચાર કોટીમાં રાખવું કે પ્રભુ મને હજી બેસતો નથી, બેસાડીશ. આપ કહો છો એ પરમ સત્ય છે, એમાં વાંધો નહીં. સૂર્યના પ્રકાશમાં સૂર્યનો પ્રતિભાસ ન થાય, સૂર્ય ન પ્રસિદ્ધ કરે પ્રકાશ, એમ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ન જણાય. તો જ્ઞાનની પર્યાય ન હોય, અંધકાર હોય, એમ રાગમાં ન જણાય જ્ઞાયક, પણ જ્ઞાનમાં તો જણાય જ. એટલો ક્ષોભ શ્રમનો સ્વભાવનો ઉઘાડો છે. ઉપયોગો લક્ષણ કહ્યું તત્વાર સૂત્રમાં. આગમ ને પરમાગમ બે ભાવલિંગી સંતના અનુભવમાંથી નીકળેલી વાણી બધી છે. ગોમટસાર હોય, ધવલ હોય, બધા પ્રમાણભૂત શાસ્ત્ર. કોઈને કોઈ પ્રકારની વિશેષતા હોય ઉગાડની, તો એ પ્રકારે શાસ્ત્રો લખે. કોઈ કથાનો યોગ, કર્ણાનો યોગ, ચરણાનો વિશેષ, બધા અતિ આસન ભવી આત્માઓ છે. ભાવલી જ્ઞાનને પરની આરે સંબંધ નથી, અને જ્ઞાનને આત્માની સાથે સંબંધ છૂટે નહીં. હવે જેની સાથે સંબંધ છે તાદાત્મ્યરૂપ જ્ઞાનને આત્માને, તો જેમાં તાદાત્મ્યપણું છે એ જ્ઞાનમાં જ્ઞાયક ન જણાય, અને જે જ્ઞાયકથી ભિન્ન ને જ્ઞાનની પર્યાયથી પણ ભિન્ન, અત્યંત ભિન્ન, એ જણાય. આહા, યોગસારમાં તો કહે છે કે અમને આશ્ચર્ય થાય છે. યોગસારમાં એમ કહ્યું કે જે જ્ઞાન વડે તને જ્ઞેય જણાય, અને એ જ્ઞાનમાં આત્માને જણાય, અમને આશ્ચર્ય થાય છે. બોલો, જે પ્રકાશ દ્વારા ઘટપટ જણાય, અને એ પ્રકાશ દ્વારા પ્રકાશક દીવો તને ન જણાય, આ શું વાત કરે છે? એ પણ લીધું છે 17મી ગાથામાં કે જ્ઞાન ને આત્માને તો તાદાત્મ સંબંધ છે, તો એ તો એ જ્ઞાન ને નીચે સેવે જ છે. તો આચાર્ય ભગવાન કહે કે તાદાત્મ સંબંધ છે એ તે વાત જે કરી છે એ વાત તો તારી સાચી છે, એમાં તો મારાથી ના નહીં પડાય, છતાં પણ એક સમય જ્ઞાન ને સેવતો નથી. એમ એટલે જો જ્ઞાનની પર્યાય ને ઉપયોગથી આત્મા અનન્ય છે, અનન્ય કયો કે તાદાત્મ, ક્ષણિક તાદાત્મ, અનિત્ય તાદાત્મ એને કહેવાય. યોગથી આત્મા અનન્ય છે, એમ જળ ક્રોધથી આત્મા અનન્ય નથી, રાગથી અનન્ય નથી, તો અન્ય છે એનાથી. અનેક રીતે અનેક પડખેથી સમજાવે છે, દ્રષ્ટિ પ્રધાનથી સમજાવે, જ્ઞાન પ્રધાનથી સમજાવે, સમજાવે છે આત્મા. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, મહાસિદ્ધાંત. બોલો, એમાં એમ ન લખું જેમ જ્ઞાન સો પરનું હોવાથી જ્ઞાન તે આત્મા છે, એવો શબ્દ લખ્યો નથી. આહા, દ્રવ્યાનું યોગ, સમય સાર, અધ્યાત્મની વાણી કોઈ અલૌકિક છે, ધ્યાન પડે તો ન્યાલ થઈ જાય એવું છે. શું કહ્યું એમાં? કે જેમ આત્માનું જ્ઞાન હોવાથી, એમ શબ્દ વાપરો ને, જેમ અનાત્માને આત્મા સો ને પર નું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે એમ લખ્યું નથી. શાસ્ત્રમાં વાંચી જવું, કાંઈ મુરુભી બેઠા છે એ પૂછી લઈ કે શું લખ્યું છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી, આત્માને અનાત્મા સોને પર બેનું જ્ઞાન હોવાથી એમ લખ્યું જ નથી. કેમ કે જેની સાથે તાદાત્મ્ય હોય એની મુખ્યતા હોય, જેની સાથે તાદાત્મ્ય ન હોય એ જણાવવા છતાં નથી જણાતું. પણ હું પરને કરું ને પરને જાણું એ અનાદિનું છે, પડ્યું છે, એટલે કઈ વ્યવહારનો પગ છૂટે નહીં. અંદરમાં જણાય છે એને પછી રાખી, પેલા આત્માને જાણી લે, પછી ફર જણાય નથી જણાતું, કેમ જણાય છે એ તને ખબર પડશે, કોઈને પૂછવું નહીં પડે. પર જણાય છે નથી જણાતું, અથવા જણાય છે તો કયા પ્રકાર અને કેમ જણાય છે એ બધો પ્રકાર પછી ખબર પડે. પહેલા તો આત્માને જાણવું, શાસ્ત્રમાં એમ આવ્યું કે પ્રથમ આત્માને જાણવો, પેલા રાજાને જાણવો અને જાણીને પછી પ્રતીતિ કરવી કે રાજા છે એમ પ્રથમ આત્માને જાણવો. હા, એ એક દોઢ લીટી ઉપર તો ત્રણ વ્યાખ્યાન ચાલ્યા બેંગ્લોરમાં. પ્રથમ આત્માને જાણવો, પેલા શું કરવું, બધાનો આ પ્રશ્ન છે. પેલા પુણ્ય પાપ ન કરું, પુણ્ય કરું, પ્રથમ આત્માને જાણવું, એટલે અહીંથી શરૂઆત, ધર્મની શરૂઆત જ અહીંથી. તો આ ધર્મની શરૂઆત, ધર્મની શરૂઆત અહીંથી, પણ ઉપદેશની શરૂઆત ક્યાંથી, કે ઉપદેશની શરૂઆત પણ અહીંથી, કે પ્રથમ આત્માને જાણવો. ભાઈ લખ્યું છે ને, જાણો, બોલો, જ્ઞાનના અવલંબન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માને જાણવા. આત્માને જાણવાની વાત છે ભાઈ, અનંત કાળથી નથી જાણ્યો આત્મા, એને જાણે ત્યારે અંત આવે. બાકી તો એક ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય થઈને પરને, ત્રણ ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, એકાંત પર પ્રકાશક હું એમાં જ્ઞાને ન થયું, સુખી નથી. પરને જાણતા જ્ઞાને ન થાય, સુખી નથી. એમાં કાર્ય સિદ્ધિ ન થાય, છતાં હજી તું થાકતો નથી, પરને જાણતા જાણતા. આહા, છાંટોય જ્ઞાન ન થયું ને છાંટોય સુખ ના આવ્યું. સમયસાર માંથી પેલા શુદ્ધ આત્માને હું નમસ્કાર કરું છું, ત્યાંથી શરૂઆત કરી માંગી, કે જે ભાવ કર્મ પુણ્ય પાપથી ભિન્ન છે આત્મા, અને આકુળતાથી આત્મા ભિન્ન છે એવા શુદ્ધ આત્માને પ્રથમ નમસ્કાર કરું. ચારસો પંદર ગાથા નો સાર માંગલમાં ભરેલો એક કળશમાં. મારે તો પ્રથમ આત્માને જાણવો છે, દર્શન આત્માને કરવા છે. બીજું જણાવ ન જણાવ, ઓછું જણાવ, વિપરીત જણાવ, અધિકું જણાવ, કઈ એમાં કઈ પ્રયોજન ને બાદ નથી. પ્રથમ આત્માને જાણવો, આત્માને જાણવું ને આત્માની શ્રદ્ધા કરવી, એમાં ઠરવું, બસ શરૂઆત આ છે. બધું આવી ગયા બધાથી ભિન્ન જુદો પાડી દીધો, કઈ સંબંધ નથી પરની હારે. બોલો, નાસ્તી સર્વોપી સંબંધમાં તો જ્ઞાતા જ્ઞેય સંબંધી કાઢી દે પરની હારે. કર્તા કર્મ તો છે નહીં, નિમિત્ત નૈમિત નથી, જ્ઞાતા જ્ઞેય નો સંબંધ પણ પરની હારે નથી. આ સર્વોપી સંબંધ, સંબંધ જો માયનો તો બંધ થઈ ગયો સંબંધ, સારી રીતે બંધ થઈ ગયો, સારી રીતે થયો. સારી રીતે સંબંધ, સમ્યક પ્રકારે ની સારી રીતે બંધ હોય અર્થ થયો. પરની હારે સંબંધ એ વિસંવાદ ખડો થઈ ગયો, ખલાસ. Thank you. ખાતા પીતા હાલતા ચાલતા મારે તો એક આત્મા જોઈએ, બસ બાકી કઈ નથી. સંકિતને પણ લાગુ પડી જશે, ત્રણેય શબ્દ લાગુ પડ્યા. હું વિતરાગતા છે, હિતોપદેશ છે, જાણનાર છે. શરણ હોય તો આત્મા છે, બાકી કઈ શરણ. આત્મા શરણ છે, આત્મા ઉત્તમ છે, આત્મા મંગળ છે. નિશ્ચયથી બધું આત્મામાં ઉતારી વ્યવહારે પંચ પરમેષ્ટી મંગળ છે, ઉત્તમ છે, શરણ છે. નિશ્ચયથી તો આત્મા જ શરણ છે, ઉત્તમ ને મંગળ છે. આત્માનું જ્ઞાન હોવાથી ઓહો, આત્માનું ને પરનું, સ્વ ને પરનું, આત્માનું અને અજીવનું, એવું કઈ ન લગતા. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. હા, શું એ કલમ ચલાવે છે. દ્રવ્યાનો યોગ છે ને, એ બહુ ઉપકારી છે જીવને. દ્રવ્યાનો યોગમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ એકદમ હાથમાં આંબળો જેમ રાખીને જોવે એવી રીતે દેખાડી. આ તારું શુદ્ધ આત્મા જોઈ લે, આ તારું સ્વરૂપ છે. તું માની રહ્યો છો એ તારું સ્વરૂપ. શ્રીમદ રાજચંદ્રજીને સમયસાર નિમિત્ત છે, અનુસંધાનમાં સમ્યક ગુરુદેવને નિમિત્ત છે, બનારસી દાસ રાજમલજી દીપચંદજી ઘણા ઘણા જીવોને સમયસાર રાખ. પંચમ કાળનો ભગવાન છે, ભાગવતી શાસ્ત્ર દૈવી શાસ્ત્ર છે, અદ્વિતીય ચક્ષુ આંગણાની આંખ આજે વાત છે. કોઈ જબરજસ્ત અતિશય છે. આમ તો ચારે અનુયોગ વિનેન્દ્ર ભગવાનની વાણી સમ્યકમાં નિમિત્ત થાય છે, પણ આ કોઈ અલૌકિક પળે લખાયેલું કોઈ અતિશય છે. એક કરતા વધારે ને નિમિત્ત થાય એમ. પાછું વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે અને નિશ્ચયનું અવલંબન લેવડાવે ત્યારે વ્યવહારનો નિષેધ કરાવી દઈએ. ઓહો, ક્યાંય એમાં દ્રષ્ટિનો કે જ્ઞાનનો દોષ ન આવે એવી રીતે લખાણું સાથ એકાંત ન થાય. પદસ્પર્શ આદિ ભાવમાં પાંચ ભાવો વ્યવહારથી જોવામાં આવે, બંધાયેલો અને સ્પર્શાયેલો છે તો પણ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એ અભૂતાર્થ ન સમજાય. વ્યવહાર જાણીને નિષેધ કરવો, નિશ્ચય જાણીને અવલંબન લેવું. નિશ્ચય નહીં નો વિષય જાણીને એનું અવલંબન લેવું, વ્યવહાર નહીં નો વિષય જાણીને એની ઉપેક્ષા કરવી, એને લક્ષ છોડવું, આશ્રય છોડવો. એનું જાણીને એ જાણવા માટે જાણવું નહીં, છોડવા માટે જાણવું. લક્ષ છોડી દેવું છે, પેલા પર્યાય છે, રાગ છે બસ, પછી રાગ મારામાં નથી, હું તો જ્ઞાનમય છું એમ આત્માનું અવલંબન લેતા રાગ થી વિમુક્ત થઈ જાય, પર્યાય દ્રષ્ટિ જુદી જાય. તો કઈ વાંધો નહીં, અહીંયા બંધ હોય તો 8 વાગે બેસાય. એક છે તે નિશ્ચય છે, આત્મા આત્માને જાણે છે એ વ્યવહાર છે, આત્મા આત્માને જાણે છે એ વ્યવહાર, આત્મા પરને જાણે એ વ્યવહાર, એ બે વ્યવહારને કાઢીને ત્યારે એક જ્ઞાયક તો જ્ઞાયક છે. એટલે કે જ્ઞાનની પર્યાય વડે જ્ઞાયક જણાય છે એવો ભેદ પણ નહીં, શુદ્ધ જ્ઞાન વડે આત્મા જણાય છે એ ભેદમાં પણ અનુભવ ન થાય ત્યાં સુધી એને અનુપચરિત સદભૂત વ્યવહાર કહેવાય. જ્ઞાનમાં આત્મા જણાય છે અથવા આત્મા આત્મામાં જણાય છે, જ્ઞાન તે આત્મા, જ્ઞાન વડે આત્મા જણાય છે, જ્ઞાન વડે આત્મા જણાય છે, અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય છે, એટલો જો ભેદ કરો તો અનુભવ નથી તો વ્યવહાર છે હજી. પણ જ્યારે એ જ્ઞાન જ્ઞાયકમાં ડૂબી જાય, અંતરલીન થાય, મગ્ન થાય, ત્યારે દ્રવ્ય અને પર્યાયનો ભેદ હોવા છતાં દેખાતો નથી ત્યારે એ જ્ઞાનની પર્યાયનું નામ ખરેખર નિશ્ચય પડ્યું, અનુભવ જ્ઞાન થઈ ગયું, નિર્વિકલ્પ નિશ્ચય નહીં પ્રગટ થઈ ગયો. એમાં બે પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો ને, કે આત્મા પરને જાણે છે એ વ્યવહાર છે, એમાં એમ ના લખ્યું કે એમાં સાધ્યની સિદ્ધિ નથી, એમાં શબ્દ જ વાપરેલો, પણ આત્મા આત્માને જાણે છે એવો જે સ્વસામી સંબંધરૂપ વ્યવહાર એનાથી શું સાધ્ય છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિને સાધ્ય સમ્યક દર્શન છે, એ ગાથા મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન બનાવવાની ગાથા છે. એમાં પર્યાયનો નિશ્ચય શું ને પર્યાયનો વ્યવહાર શું, એમાં પેલો પર્યાયનો નિશ્ચય બતાવે છે કે જ્ઞાનની પર્યાય એનો નિશ્ચય શું, કે જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય નથી તો વ્યવહાર છે. ત્યારે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું, કે જ્ઞાનની પર્યાય આત્મા જાણે એ નિશ્ચય, તો કે ના એ નિશ્ચય નહીં, એ વ્યવહાર થઈ ગયો. જ્યારે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું કે જ્ઞાનની પર્યાય આત્મા થઈ ગઈ, હવે પર્યાય ન રહી. પર્યાય પર્યાય રૂપે ભલે હો, પણ પર્યાયનો ભેદ દેખાતો નથી એવું અનન્યપણું ક્ષણિક તાદાત્મ્યપણું થાય છે, ત્યારે તે જ્ઞાનને નિશ્ચય જ્ઞાન પર્યાય પ્રગટ થઈ એમ. સ્વ આશ્રિત નિશ્ચય નહીં, સ્વનું અવલંબન જ્ઞાનની પર્યાય લીધું ત્યારે જ્ઞાનની પર્યાય એ પછી પર્યાય પણ નરી આત્મા પણ થઈ. શુદ્ધ નહીં કહો, આત્મા કહો, અનુભૂતિ કહો, આત્મા કહો, અભેદ નહીં એને આત્મા કહેવાય, ભેદ નહીં પર્યાય કહેવાય. અભેદ નહીં એ અંદર ડૂબી જાય જ્યારે, અને કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન હોય અનુભવના કાળે, નિર્વિકલ્પ ધ્યાનમાં જે સ્થિતિ થાય તે જ્ઞાનની પર્યાયનું નામ નિશ્ચય છે. અનુભૂતિ થઈ એ જ વાત અહીંયા જ્ઞાયક જ્ઞાયક જ છે બસ. સ્વ સામી સંબંધ રૂપ જે વ્યવહાર એમાંય સાધ્યની સિદ્ધિ નથી. આત્મા સ્વ છે ને હું આત્માનો સ્વામી છું, સ્વમય આત્મા, સ્વમાં રાગ નહીં, સ્વમય આત્મા અને સ્વામી પણ એનો આત્મા, પણ એવો સ્વ સામી સંબંધ એમાં બે પૂર્ણ આવ્યું ને, બે આત્મા, એક આત્મા સ્વરૂપ ને એક આત્મા સ્વામીરૂપ. તો સ્વ ભૂત આત્મા કોણ ને એનો સ્વામી થાય આત્મા કોણ, બે તો વસ્તુ નથી, વસ્તુ એક છે, માટે એ બે ભેદ કાઢી નાખે ત્યારે એને નિર્વિકલ્પ ધ્યાન અનુભવ થાય, ત્યારે જ્ઞાયક જ્ઞાયક જ છે બસ. એ શબ્દ દ્વારા સમજાવે, બીજો તો ઉપાય શું હોય. હા, હું આત્માને જાણ